તારીખ 13/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 135 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 42
આત્મવસ્તુ તો ભેદ અભેદાત્મક છે, એ અભેદ પણ છે અને એમાં અપેક્ષાએ ભેદ પણ છે. પણ એ અનેકાંત શા માટે કહ્યું છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિત્પદની પ્રાપ્તિ અર્થે કહ્યું છે એ વાત ભૂલાઈ જાય છે. ત્યારે અનેકાંતના નામે પણ વિરાધના થાય છે. અનેકાંતના નામે પણ જે અનેકાંતના કારણે અનેકાંતના ફળશ્રુતિ રૂપે આરાધના થવી જોઈએ તે જ અનેકાંતના નિમિત્તે વિરાધના થાય છે, આ પરિસ્થિતિ ઊભી થાય છે. તો અહીંયા પરમાર્થની રીત અથવા વિધિનો વિષય છે, એટલે કહેનારને ભેદોનું જ્ઞાન હોવા છતાં કથન કરનાર આચાર્ય મહારાજ કુંકુંદાચાર્ય દેવ અને અમૃતચંદ્રાચાર્ય દેવ જેમને અનેકાંતિક આત્મપદાર્થનું ઘણું પ્રતિપાદન કરી શકે એવું સામર્થ્ય હોવા છતાં, અનેકાંતને પ્રતિપાદન કરવાનું સામર્થ્ય પણ એમનું ઘણું હોવા છતાં તેને ગૌણ કરીને અભેદને મુખ્ય કરે છે. અભેદને મુખ્ય કરે છે, એ અભેદની મુખ્યતા અને પ્રધાનતા આવે છે ત્યારે ગુરુદેવ પ્રવચનમાં એમ કહે છે કે ત્રણ લોકનો નાથ, એ જે શબ્દ વાપર્યો છે એ અંતર આત્મ વસ્તુની મહિમા સૂચક છે. એવું જે ત્રણ લોકના નાથનું સ્થાન આપ્યું એ અંદરના તત્વનો કેટલો મહિમા છે એમ બતાવ્યું છે. અહીંયા એવો લૌકિક અર્થ નથી કે જે રાજ કરે તે રાજા, રાજ કરે તે રાજા જેની જ્યાં આણ ને સત્તા ચાલે એટલું તેનું રાજ. તો આ ત્રણ લોક નો રાજા છે, નાથ એટલે ત્રણ લોક નો રાજા છે, તો ત્રણ લોક માં ક્યાં એની સત્તા હાલે છે? આમ કેમ કહ્યું કે એને એ સ્થાન આપ્યું છે? એનું કારણ એ છે કે અંદરમાં ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય રહેલું છે, અને એ સામર્થ્ય દ્વારા જે ત્રણ લોકનું ત્રણ કાળનું જ્ઞાન થાય એની બહાર કોઈ પદાર્થની પરિણામની મર્યાદા પણ હોતી નથી. ભલે તે જ્ઞાનને આધીન પદાર્થો નથી ને પદાર્થોને આધીન જ્ઞાન નથી, છતાં સર્વ પદાર્થોની મર્યાદા આણ એટલે મર્યાદા જ્ઞાનમાં વર્તે છે. તેથી તેવા જ્ઞાનધારી તત્વને અહીંયા ત્રણ લોકનો નાથ કહેવામાં આવે છે. એ મહિમા કરી છે, સ્વભાવની મહિમા કરી છે કે ત્રણ લોકનો નાથ આત્મ વસ્તુ અભેદ છે. મુદ્દો અહીંયા એ ચાલે છે કે આત્મ વસ્તુ છે એમ નહીં પણ આત્મ વસ્તુ અભેદ છે એમ કહેવું છે. તેના ઉપર લક્ષ જતા એટલે અભેદ ઉપર લક્ષ જતા લક્ષમાં અભેદ આત્મતત્વ આવતા સમ્યક દર્શન થાય છે અને સમ્યક જ્ઞાન થાય છે. જ્યાં સુધી જ્ઞાનમાં ભેદવાળું તત્વ રહે છે ત્યાં સુધી સમ્યક દર્શન પ્રગટતું નથી. એક બહુ મુદ્દાસરની આ વાત છે કે સમ્યક દર્શનના પરિણામનો એવો કોઈ ગુણ છે, સમ્યક દર્શન કોઈ એવા ગુણથી જ પરિણમે છે કે અભેદપણે જ વિષય કરે છે, સ્વતત્વને અભેદપણે વિષય કરે છે. એ જ ગુણની પર્યાય મિથ્યા દર્શન રૂપે પરિણમે છે ત્યારે પણ એના પરિણામના અભેદતા રૂપી સ્વભાવને છોડતું નથી. શું છે અહીંયા કે મિથ્યા દર્શન પણ અભેદપણે પરને ગ્રહે છે, સમ્યક દર્શન અભેદપણે સ્વને ગ્રહે છે. સમ્યકત્વ અને મિથ્યાત્વમાં આટલો જ તફાવત છે. અભેદપણે ગ્રહણ કરવાનો પોતાનો જે સ્વભાવ એ તો એ બંને પર્યાયમાં સામાન્યપણે એ ધારણ કરી રાખે છે, એમાં તો ફેર પડતો નથી. કેમ કે એ તો એનો ગુણ છે, એ ગુણ છોડીને એ પરિણમે તો એ ગુણનો નાશ થાય, ગુણનો નાશ થતા વસ્તુનો નાશ થાય. જો દર્શન ગુણના પરિણમવાનો ધર્મ અભેદપણે પોતાના વિષયને ગ્રહણ કરવાનો છે, ચાહે સમ્યકત્વમાં કે ચાહે મિથ્યાત્વમાં, એથી એમાં ફરક પડતો નથી, તો પછી એ સમ્યક દર્શનનો વિજય વિષય જે આત્મતત્વ છે એની અભેદતા જ વિષયગત થવી જોઈએ શ્રદ્ધા અને જ્ઞાનમાં, એમ વાત સાબિત કરવી પડે એવું નથી. વળી અભેદમાં પણ બે પ્રકારનો ભાવ છે, અભેદમાં બે પ્રકારનો ભાવ છે. એક ભાવ એવો છે અભેદમાં કે ગુણ ભેદ, ગુણ ગુણી ભેદ, અથવા એક ગુણનો ભેદ, અથવા ગુણ અને ગુણીનો ભેદ, અથવા દેવગુણ પર્યાયનો ભેદ, અથવા વિકાર અવિકારનો ભેદ, એવું કાંઈ જેમાં ભેદપણે ન જોવાય તેને પણ અભેદ દર્શન કહેવામાં આવે છે. એક અને એક અભેદતા એવી છે એમાં ને એમાં શબ્દ એક છે અને એના બે ભાવ એક સાથે પ્રવર્તે છે અને બે અભેદાત્મક છે. બીજું અભેદ એવું છે કે જે આત્મસાત કરે છે, પોતાથી ભીનપણું રાખતું નથી, અભેદતા કરે છે. નથી કહેતા કે ભાઈ અમારો આ અભેદ કિલ્લો છે, અમારા સંગઠનને કોઈ તોડી શકશે નહીં, એટલે આત્મીયતા અમારી ઘણી છે, એમ સંગીત દર્શન ગુણનો સ્વભાવ એવો છે કે એ પરને વિષય કરે ત્યારે એમાં આત્મતા કરે છે, આત્માપણું કરે છે, એકપણું કરે છે, અદ્વૈતપણું કરે છે, દ્વૈત રહેવા દેતું નથી, વિષય વિષયને દ્વૈત રહેતું નથી, બીજું અદ્વૈત રહેવાનો સવાલ નથી, એવું જે અદ્વૈત ભાવે પરિણમવું, આત્મભાવે પરિણમવું, પોતાથી ભિન્ન ભાવ નહીં રહેતા, ભેદભાવ નહીં રહેતા પોતાથી અભેદતા કરવી, એવી પણ અભેદતા કરવાનો દર્શન ગુણનો સ્વભાવ છે. એ જ્યારે પરપદાર્થ સાથે પરને શ્રદ્ધે છે ત્યારે પરમાત્મતા કરે છે, શરીરમાં આત્માપણું શું છે, શ્રદ્ધાનું છે, તો એ શરીર ન પડે, શરીરનો વિયોગ ન થાય અને શરીરનો નાશ ન થાય એના માટે શું તે આકાશ પાતાળ એક કરવાની તૈયારી નથી કોઈ જીવની, કે બધાની એક તૈયારી છે, કરી શકે વર્તમાન પુણ્ય અનુસાર, પુણ્યના ઉદય અનુસાર ઉપચાર કરે, પણ અભિપ્રાય તો સર્વ જીવોનો એવો છે કે જરા પણ શાશ્વતપણે આ શરીરના સંયોગમાં હું રહું, એમ નહીં કે સોના સવા તો સોના બદલે બધાને ભલે 100 વર્ષ હોય, મને 125 વર્ષ રવાય તો ઠીક, એવું નથી, એને ક્યારેય છૂટવું નથી, આ એનો અભિપ્રાય છે. એનો અર્થ કે શાશ્વતપણે રહેવું છે, એ શાશ્વતપણે રહેવું છે એને શરીર સાથે અભેદતા સાધી છે, શ્રદ્ધાએ કરીને શરીર સાથે અભેદતા એને સાધી છે. પણ એ પરિસ્થિતિ વાસ્તવિકતાથી દૂર હોવાથી અથવા અવાસ્તવિક પરિસ્થિતિ હોવાથી એને મિથ્યા શ્રદ્ધાન કહેવામાં આવે છે. જ્યારે આત્મા સાથે પોતે જ સ્વરૂપે હોવાથી, આત્મા પોતે જ પોતા સ્વરૂપે હોવાથી એમાં શ્રદ્ધા અભેદતા સાધે, મિથ્યાપણું છોડીને અભેદ છે જ, વાસ્તવિકપણે અભેદ છે એની અભેદતા સાધે, અભેદ ભાવ એમાં ઉત્પન્ન થાય તો એ સમ્યક છે, એ સત્ય છે, એમાં કાંઈ વસ્તુના સ્વરૂપ સાથે જરા પણ વિરુદ્ધતા નથી. પૂરેપૂરું મિથ્યા દર્શનમાં પૂરું જ કરે છે, એનો ગુણ જ પૂરો પરિણામ માનવો છે. દર્શન ગુણનો અધૂરાપણે ક્રમશઃ વિકાસ કરવાનો પરિણમન ગુણ નથી, જ્ઞાનમાં ચારિત્રમાં ક્રમશઃ વિકાસ સાધે એ જાતનો પરિણમન ગુણ છે. ગુણની અંદર એવો સ્વભાવ છે, શ્રદ્ધાનમાં એવું નથી, એ મિથ્યા તે પૂરું કરે છે અને સમ્યક પણ પૂરું જ કરે છે. કોકને કાચું પાકું મિથ્યાત છે અને કોકને અધૂરું મિથ્યાત છે અને કોઈને અલ્પ મિથ્યાત છે અને કોઈને વધુ મિથ્યાત છે એમ કહી શકાય નહીં. જુદા જુદા મિથ્યાતના ભેદ ગણવામાં આવે છે એ તો એની કોઈ એક પ્રકારની વિશિષ્ટતાને લઈને, કોઈ એક વિશિષ્ટતાને મુખ્ય કરીને, બાકી છે પૂરેપૂરું મિથ્યાત. જ્યાં મિથ્યાત છે ત્યાં પૂરેપૂરું મિથ્યાત છે. અભેદમાંથી વિચાર આવે છે કે આત્મ વસ્તુ અભેદ છે, એ ગુણ ભેદે પણ અભેદ છે અને સ્વપરપણાની અપેક્ષાએ સ્વપણે પણ અભેદ છે. તેના ઉપર લક્ષ જતા અભેદતા થાય છે, ભેદ દ્રષ્ટિગોચર થતો નથી અને અભેદ અનુભવ થાય છે, ત્યારે એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. ગુણ ગુણના ભેદમાં લક્ષ રહેતા વિકલ્પ ઉઠશે, રાગ થશે, બંધન થશે, તેથી ગુણ ગુણીના ભેદને જાણતો નથી, શું કહ્યું છે એમ અલોપ કરી દે ને એમ કહેવું છે ત્યાં અલ્પ વિરામ લેવું જોઈએ. શું કે ગુણ ગુણીના ભેદમાં લક્ષ રહેતા વિકલ્પ ઉઠશે. અહીંયા થોડી વિષય ખોલવા જેવો એટલો છે કે ગુણ ગુણીના ભેદનું જે જ્ઞાન છે તે વિકલ્પનું કારણ નથી. જો ગુણ ગુણીના ભેદનું જ્ઞાન વિકલ્પનું કારણ હોય તો સર્વજ્ઞને પણ વિકલ્પ ઉઠવો જોઈએ. પર પદાર્થ રાગનું કારણ નથી, પર પદાર્થનું જ્ઞાન રાગનું કારણ નથી, કે દ્વેષનું કારણ નથી, કે મોહનું કારણ નથી. કેમ કે એમ હોય તો કેવળ જ્ઞાનીને સર્વથી વધારે રાગ દ્વેષને મોહ થવા જોઈએ. કેમ કે વધારે વધારે પદાર્થ એમના જ્ઞાનમાં જણાય છે. પણ રાગી જીવની જે સ્થિતિ છે, છદ્મસ્થની જે સ્થિતિ છે, એ જ્યારે પરની સન્મુખ થઈને પરને જાણે છે, પરને અવલંબીને પરને જાણે છે, ત્યારે એને અવશ્યંભાવીપણે રાગની ઉત્પત્તિ થાય. આ પરિસ્થિતિ છે. એટલે જેને આચાર્ય દેવ ઉપદેશ આપે છે એની સ્થિતિ જોઈને એને દવા આપે છે. જેને શરદીનો તાવ આવે એને ઉપચારમાં ઉષ્ણ ઔષધો હોય, અને જેને ગરમી લાગીને તાવ આચડ્યો હોય, હા સનસ્ટ્રોક લાગે છે ને, શું કે છે એને, તાપ લાગે છે, ગરમીનો જેને તાવ ચડે છે, તડકો ખાઈને લૂ લાગે છે, લૂ શબ્દ કે છે આપણે, એને શીતોપચાર કરવામાં આવે છે. તાવ તો ગઈ ને છે એમ. જેને જે પ્રકારનો રોગ છે એને એની એ પ્રકારની દવા આપવી યોગ્ય છે એમ સમજીને અહીંયા કહેવામાં આવે છે. આ ગુણભેદના વિષયમાં પાછા શાસ્ત્રના અધ્યયન કરવાઓ મતમતાંતરમાં પડે છે. દ્રવગુણ પર્યાયનું જ્ઞાન ન કરવું, મારે જ્ઞાન કરવાનો વિષય જુદો છે અને અભિનંદનનો વિષય જુદો છે એમ બરાબર જાણવું જોઈએ. તો અહીંયા કહે છે કે તું છદમસ્ત છો, રાગી જીવ છો, તેથી ગુણ ગુણીના ભેદમાં તારું લક્ષ જ રહેશે ત્યારે તેને વિકલ્પ ને રાગની ઉત્પત્તિ થયા વિના રહેશે નહીં. અને એ વિકલ્પ ને રાગ ઉઠશે ત્યારે તને બંધન થશે. જો ગુણ ગુણીના ભેદના લક્ષમાં પણ બંધન થાય છે, એવું પરિણામ થાય છે કે જીવને બંધ પડે છે, તો પછી પરદ્રવ્યાશ્રિત પરિણમન થાય ને જીવને બંધન ન થાય એ વાત તો કઈ ચર્ચા કરવાની રહેતી નથી. કે ભગવાનની ભક્તિ કરે ત્યારે એને બંધન થાય કે ન થાય એ પ્રશ્ન રહેતો નથી. એના ને એના આત્મદ્રવ્યની વાત છે. આ એના ને એના આત્મદ્રવ્યમાં જ્ઞાન ગુણના ભેદને વિચારે કે જ્ઞાનનું સામર્થ્ય કેટલું એનો એને ના પાડી થાય. શું એ પોતાના આત્મદ્રવ્યમાં રહેલા એ જ્ઞાનનું સામર્થ્ય કેટલું એમ જોવાની ના પાડી છે. જ્ઞાનમય એવા આત્માનું સામર્થ્ય કેટલું એમ દેખાડ્યું એમ જોવું જોઈએ. જીવવાની વિધિ ને રીત ને પદ્ધતિ સૂક્ષ્મ છે, જુદી જાતની છે. મિત્ર એમ કે એમાં શું વાંધો, આત્મામાં કેટલું જ્ઞાન ભર્યું છે, આત્મામાં કેટલું સુખ ભર્યું છે, કે જ્ઞાનનો દરિયો છે ને સુખનો દરિયો છે. પણ એ દરિયા પણ આખા આત્માને શું જુઓ, અભેદ આત્માને અભેદપણે તું જો, તો એ વિધિ સમ્યક છે. એમાં ભેદ વિકલ્પને લક્ષમાં લેતા એનું લક્ષ રહેતા તને વિકલ્પ ને રાગની ઉત્પત્તિ થશે ત્યારે તને બંધન થશે. તેથી જાણે કે ગુણ ગુણીના ભેદને જાણતો નથી એમ અલોપ કરી દે ને, તને એનું જ્ઞાન ભેદનું ભલે રહી જાય. ગુણ ગુણીનો ભેદ કેવો હોય એવું જ્ઞાન ભલે તને રહી જાય, શું પણ એ જ્ઞાન એવી રીતે રહેવું જોઈએ કે જાણે જાણતો નથી એવી રીતે રહેવું જોઈએ. ત્યારે એને અભેદનું લક્ષ થાય છે, ત્યારે અભેદની પ્રધાનતા થાય છે. અને તે અભેદની પ્રધાનતા કેટલે હદે થાય છે એનો આ સૂચક શબ્દો છે, સૂચક વચન છે કે અલોપ કરી દે એમ કે છે. જાણે કે ગુણ ગુણીના ભેદને જાણતો નથી એમ અલોપ કરી દે. જૈન દર્શનમાં કથનની શૈલીમાં આ વિશિષ્ટતા છે કે જેની મુખ્યતા કરવી છે અને તે પણ પૂરેપૂરી મુખ્યતા કરવી છે, ઉત્કૃષ્ટપણે મુખ્યતા કરવી છે, ત્યારે એને એટલી હદે વચન વ્યવહાર એ વિષયમાં કરવામાં આવે છે કે જાણે એને એમ થાય કે આ કોઈ વસ્તુના સ્વરૂપથી બીજી વાત કરે છે. જેમ કે રાગને ગૌણ કરવો હોય ત્યારે એમ કહે કે રાગ તો જળ છે અને પૂતગો છે, એમાં એના એનામાં જરા પણ જીવપણો નથી, જળ જળ સ્વરૂપે એને કહે. એવી જ રીતે આ પ્રદેશ ભિન્નતાની વાત પણ એવી છે કે પોતાના અભેદ સ્વરૂપમાં અભેદ થવું છે, ત્રિકાળી વસ્તુમાં અભેદ થવું છે તો એને પર્યાયના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદી વસ્તુની જેમ એને બતાવવામાં આવે છે. એનો અર્થ એમ છે કે મોતને બાધે તો તાવ આવે, આ એક કામ કરવાની પદ્ધતિ છે કે મોતને બાજે તો તાવ આવે. એમ અનાદિની તને પરની અને ભેદની મુખ્યતા વર્તે છે, એ ભેદની મુખ્યતા છોડાવવા માટે એટલી હદે અભેદ કરાવવામાં આવે છે કે જાણે કે ભેદને જાણતો જ નથી, જાણે કે ભેદનું જ્ઞાન નથી. એક વાર ભેદના જ્ઞાનને અલોપ કરી દે, નાશ કરી દે, લોપ કરી દે, એને અલોપ કરી દે. વિશેષપણે લોપ કરવો એને અલોપ કહે છે, લોપ નહીં તે અલોપ એમ નહીં, વિશેષપણે લોપ કરવો તેને અલોપ કહેવામાં આવે છે. એ રીતે એને ગૌણ કર, ભેદને કેટલી હદે ગૌણ કર કે જાણે એ દેખાતા જ નથી. જોકે વાસ્તવિકતા પણ એવી જ છે થોડી કે જ્યારે અભેદપણે સ્વ અભેદ વસ્તુને લક્ષમાં લેવામાં આવે છે ત્યારે તેમાં ભેદ દ્રષ્ટિગોચર જ્ઞાન ગોચર થતા નથી, અને જ્યારે અભેદમાં પણ અપેક્ષા એ ભેદ છે, ભેદ અભેદનું જ્ઞાન કરે છે ત્યારે એને ખરેખર અભેદ અભેદપણે માલુમ પડતું નથી. આમ છે સમયસારની સાતમી ગાથાના ભાવાર્થમાં પંડિત જયચંદજી આ વિષયને પોતાની શૈલીમાં સારી રીતે ઉછાયો છે. સમયસાર છે ને એની સાતમી ગાથાનો ભાવાર્થ છે, એમાં ભેદ અભેદની ચર્ચા કરી છે એમને. એમ કે ત્યાં ગાથાનો પ્રસ્તુત વિષય એ છે કે આત્મામાં જે ગુણભેદ છે, દર્શન ગુણ જ્ઞાન ને ચારિત્ર હતી, એનું શું? આ તો પ્રધાન ગુણ છે, દર્શન જ્ઞાન ને ચારિત્ર પ્રધાન ગુણ છે. તો એમ કે છે કે જ્ઞાનીને નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, અને દર્શન પણ નથી. એક જ્ઞાયક અભેદ છે, જ્ઞાનીને તો એક જ્ઞાયક અભેદ છે. અવલંબનનો વિષય જે જ્ઞાયક છે એમાં દર્શન જ્ઞાન ચારિત્ર નથી, એમાં તો એકાકાર બધું આત્મા જ છે એમ કે છે. હવે ભાષા તો એવી બહુ સ્ટ્રોંગ ભાષા આવી છે. અમૃતચંદ્રાચાર્ય દેવની જે ભાષા આવી છે એ બહુ જોરદાર આવી છે કે આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી પર્યાયમાં અશુદ્ધપણું જે ઉત્પન્ન થાય છે એ તો દૂર રહો, એ તો જ્ઞાયક આત્માને છે જ નહીં. સદાશુદ્ધપણાની તો અહીંયા વાત જ કરવી નથી, પણ જ્ઞાયક આત્માને દર્શનજ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. દર્શનજ્ઞાન ચારિત્રના ભેદો વિદ્યમાન નથી એમ વિષય ચાલે છે, પણ એ વાતને વધારે જોરથી કહેવી છે ત્યારે ભેદો નથી એવી વાત, ભેદોની વાત ઉડાડી દે છે. આત્માને દર્શનજ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. હવે જો શબ્દ મળે છે હોય ને તો તકરાર કરે આચાર્ય દેવારે કે તો આત્મા દર્શનજ્ઞાન ચારિત્ર વિજ્ઞાન શૂન્ય છે, આત્મામાં દર્શન સ્વભાવ નથી, જ્ઞાન સ્વભાવ નથી, ચારિત્ર સ્વભાવ નથી, આત્મા શૂન્ય થઈ જશે. ભાઈ એના ભેદો ઉડાડવા માટે એમ કહેવામાં આવે છે, પણ ભાષાને જોરથી મૂકવી હોય ત્યારે એમ કહે છે કે આ જ્ઞાયક આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. મૂળ સંસ્કૃત શબ્દ એવા પડ્યા છે હું કે જ્ઞાયકસ્ય દર્શનો જ્ઞાન ચારિત્રાણી એવ ન વિદ્યંતે, દર્શન જ્ઞાન ચારિત્ર એને વિદ્યમાન નથી એમ લેવું છે. કારણ કે અનંત ધર્મો વાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને અનંત ધર્મો વાળો પણ એક ધર્મી છે. આત્મા અનેક અનંત ધર્મો વાળો પણ એક ધર્મી છે. એક ધર્મીપણામાં જે નિષ્ણાત નથી, કુશળ નથી, છતાં નિકટવર્તી શિષ્યજન છે, દૂરવર્તી શિષ્યજન નથી. કેવી શૈલી આવે છે! છતાં એ પાત્ર છે, નિકટવર્તી છે એટલે પાત્ર જીવ છે. તેને ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોને આચાર્યોનો જોકે વ્યવહાર માત્રથી જ અભેદમાં નામ ભેદથી ભેદ ઉપજાવીને ઉપદેશ આપવામાં આવે છે કે જ્ઞાનીને દર્શનજ્ઞાન ચારિત્ર છે, પરંતુ પરમાર્થથી જોવામાં આવે એટલે વ્યવહાર છે પરમાર્થ નથી ત્યાં એમ કેમ છે.
બરોબર,
પરમાર્થથી જોવામાં આવે તો ભેદ એક સ્વભાવી આત્મતત્વને અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એને તો એક શુદ્ધ અભેદ જ્ઞાયક જ છે. આના ઉપર વાત ખુલી છે. જયચંદજીએ આ વિષય ઉપર પોતાની ભાષામાં વિષયને જરાક વધારે ખોલ્યો છે. કોઈ એમ કહે કે દ્રવ્યના જ ભેદ છે, ગુણ પર્યાયો પણ દ્રવ્યના જ ભેદ છે, દ્રવ્યના જ અવયવ છે, કાંઈ અવસ્તુ તો નથી. આ કાંઈ અવસ્તુ થોડી છે. ગુરુદેવ શ્રી રાજકોટમાં જયારે આ ગાથા ઉપર એક વખત પ્રવચન આપતા હતા ત્યારે એમ કહેતા હતા કે પરમાર્થને સાધ્ય કરવા માટે તો એ ભેદ અવસ્તુ છે.
બરોબર,
બોલ તારે શું કહેવું છે? બહુ પડકારતી વાત, ચેલેન્જ મારે નહીં કે પરમાર્થને સાધ્ય કરવા માટે તો આ ગુણ પર્યાયના ભેદો અવસ્તુ છે, વસ્તુ નથી. બોલ, હમણે તો હજી રાખ્યું છે એટલું ભીલું જયચંદજી એ ઠીક છે, ખરું છે, પણ અમારો જે કહેવાનું પ્રયોજન છે એમાં આ વાત છે કે દ્રવ દ્રષ્ટિથી અમે અભેદને પ્રધાન કરીને કહીએ છીએ તેનું કારણ એટલું છે કે કે અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. થતી નથી અને સ્વરાગી ને વિકલ્પ રહ્યા કરે છે. સ્વરાગી છે માટે સદમસ્થ છે માટે એને ભેદનું લક્ષ્ય જોતા એને વિકલ્પ રહ્યા કરશે. એ પરિસ્થિતિ જોઈને જાણીને સમજીને એ રોગ અનુસાર અહીંયા દવા કરવામાં આવે છે. માટે જ્યાં સુધી રાગાદી મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદ રૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. આ પ્રયોજન છે. વિતરાગ થયા બાદ ભેદાભેદ રૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. એક સાથે ભેદ અને અભેદ બધું જણાય છે છતાં ત્યાં કાંઈ સવિકલ્પ દશા અથવા રાગની સ્થિતિ ઊભી થતી નથી. માટે અહીંયા અભેદની પ્રધાનતા કરાવવામાં આવે છે. જાણતો નથી એમ અલોપ કરી દે ને ગુણ ગુણી ને જ્ઞાન નથી. એ જાણવાનું માત્ર વિષય છે. જાણીને એક બાજુ રાખે, જાણીને એને આગળ નહીં કરે, જાણીને એને એક બાજુ મૂકી દે કે ઠીક છે. પદાર્થની વ્યવસ્થા જ્યારે જાણવાનો પ્રકાર છે ત્યારે એ પદાર્થ કઈ રીતે દ્રવગુણ પર્યાયથી વ્યવસ્થિત વર્તી રહ્યો છે તો તે સમજી લીધું, એ જાણી લીધું, પણ એ વાતને કાંઈ આગળ કરવા જેવી નથી. પદાર્થની વ્યવસ્થાનું જ્ઞાન કરવું તે ભલે દ્રવ્યાનુયોગનો વિષય છે, પદાર્થની વ્યવસ્થાનું જ્ઞાન કરવું તે દ્રવ્યાનુયોગનો વિષય છે, તો પણ પરમાર્થ એમાંથી કાઢવો ત્યાં પણ એમાં એ દ્રવ્યાનુયોગના વિષયમાંથી પણ માખણ હોય એને ખેંચવું પડે છે.
બરોબર.
ભલે દૂધ છે એમાં માખણ રહેલું છે તો પણ એ માખણ ને ખેંચવું હોય ને જુદું પાડવું હોય ત્યારે એને પાણી અને છાશ બધું બધાથી અલગ કરવું પડશે, ત્યારે એકનું માખણ હાથમાં આવશે. અહીંયા વસ્તુ વ્યવસ્થાનો દ્રવ્યાનું યુગમાં વિસ્તાર ગમે તેટલો છે તો પણ અભેદને ગ્રહણ કરવું તે માખણ છે એમ ગુરુદેવશ્રી કહેવા માંગે છે.
બરોબર.
ભલે ભેદો ગુણ પર્યાયના ભેદો દ્રવ્યાનુયોગના વિસ્તારમાં એનો સમાવેશ છે અને વસ્તુ વ્યવસ્થાનો એ વિષય છે, તો પણ હવે માખણ ખેંચવાનો જ્યાં પ્રસંગ છે ત્યાં એને ગુણ ભેદોને ગૌણ કરવા પડે છે. એટલા હદે ગૌણ કરાવ્યા છે ઉપદેશની અંદર, પરમાર્થનો ઉપદેશ ચાલ્યો છે ત્યાં આચાર્યોએ શ્રીગુરુઓએ એટલા હદે એને ગૌણ કરાવ્યા છે કે એને તું અલોપ કરી નાખ. ગુણ ગુણીના ભેદને જાણે જાણતો નથી એમ અલોપ કરી નાખ.
બરોબર.
એમ કહે છે કે જાણે તને જ્ઞાન જ નથી વર્તતું, એને જ્ઞાન તો છે પણ એ લબ્ધમાં જાય છે.
બરોબર.
એને એને લક્ષમાં અને ઉપયોગમાં એને આગળ કરતો નથી.
આગળ કરવું એ આગળ કરવું
એ આગમનો વિષય છે.
આગમનો
વિષય દ્રવગુણ પર્યાયની વસ્તુ વ્યવસ્થા એ આગમનો વિષય છે.
બરોબર.
અને એમાંથી અભેદ દ્રવ્યને મુખ્ય કરવો તે અધ્યાત્મનો વિષય છે.
બરોબર.
દ્રવગુણ પર્યાયની શૈલી આગમ પદ્ધતિમાં જાય છે, વચન શૈલી, અને અભેદને મુખ્ય કરવા માટે ગુણ ગુણીના ભેદને અલોપ કરી દે એ આધ્યાત્મિક શૈલી છે. અધ્યાત્મ છે એમ કહે. અધ્યાત્મ કોને કહીએ? કે જેમાં આત્માનો આધાર આવે તેને અધ્યાત્મ કહીએ. એટલે અધ્યાત્મમાં જાય છે, પેલો આગમમાં જાય છે. દ્રવ્યાનું યોગ હોવા છતાં એ આગમ છે. એમ અલોભ કરી દેને અને નિત્યાનંદ પ્રભુ છે ત્યાં દ્રષ્ટિ દેને ભાઈ એમ કે છે. કેવી મીઠી ભાષા છે. ભાઈ તું નિત્યાનંદ પ્રભુ છે ત્યાં દ્રષ્ટિ દેને, જ્યાં નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા બિરાજે છે ત્યાં દ્રષ્ટિ દે. એટલે સર્વ પ્રકારે સર્વ ઉદ્યમથી સર્વકાળે ને પૂરા ભાવે સર્વ ભાવે એ જ ઉપાધિ છે. એવી ઉપાધિતા જેમાં રહી છે તેને દ્રષ્ટિ દીધી એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિનો અર્થ છે, દ્રષ્ટિ એક અભેદ પરિણમન છે. એ તો આપણે વિશે ચાલી ગયું કે દ્રષ્ટિ એક અભેદ પરિણમન છે. એના ભેદને એને એ અભેદ પરિણમનને ભેદથી વિચારીએ તો સર્વ પ્રકારે ઉપાદેયતા કરવી એનું નામ દ્રષ્ટિ છે. પૂરેપૂરી ઉપાદેયતા કરવી, પૂરા ઉદ્યમથી અને પૂરા ભાવથી ઉપાદેયતા કરવી એને દ્રષ્ટિ કહેવામાં આવે છે. કહે છે કે એક નિત્યાનંદ પ્રભુ છે ત્યાં દ્રષ્ટિ દેને, નિત્યાનંદ પ્રભુની પૂરી ઉપાદેયતા કરીને એમાં અધૂરી ઉપાદેયતાથી શું તને પ્રયોજન છે? કે પ્રભુની પણ ઉપાદેયતા થોડીક રાખું ને રાગની ઉપાદેયતા પણ થોડીક રાખું. અરે નિજ પ્રભુની ઉપાદેયતા થોડીક રાખું ને પર પ્રભુની ઉપાદેયતા થોડીક રાખું એમ પરમાર્થનો ઉપદેશ નથી. વ્યવહારના ઉપદેશમાં ભલે અનેક વાતો હોય પણ પરમાર્થનો એ ઉપદેશ નથી. મીઠાશ થી કે છે, કરુણા છે, મીઠાશ છે. ભાઈ એમ જોયું છે કે આવા વિષમ કાળમાં પણ કેટલાક જીવો પાત્ર થઈને આ વાત સમજવા માટે અહીં સુધી આવે છે ત્યારે એના પ્રત્યે થોડો સદભાવ પણ આવે છે. સદભાવ આવે ને, એ આ અમારા છે એમ નથી માણસ કહેતા. એ એક સદભાવ છે, એ સદભાવ સૂચક છે. અને એ રીતે એ જીવને પરમાર્થમાં વળવાનું પ્રોત્સાહન આપે છે. એક પ્રેરણાનું નિમિત્ત છે એ વચન. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. એવી જે દ્રવ્ય દ્રષ્ટિ છે તે સમ્યક દર્શન છે. એટલે અનંત ધર્મોનું અનંત ગુણોનું અભેદ તત્વ છે. તે અભેદ તત્વને અભેદપણે ઉપાદેયપણે અંગીકાર કરવું, અભેદતામાં અભેદતા થવી, અભેદ તત્વમાં અભેદતા થવી તેને દ્રવ્ય દ્રષ્ટિ કહે છે અને તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. પણ દ્રવ્યને ગુણની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે એમ ક્યાંય કહ્યું? ભલે ગુણનું વર્ણન કર્યું છે, ભલે વિસ્તારથી વર્ણન કર્યું હોય, 47 શક્તિ છે ને એ આનંદ ગુણ છે. અને પર્યાયોનું પણ વર્ણન આવે, કરવાનો યોગ આવે ત્યારે સુધાશુદ્ધ પર્યાયોનું ઘણું વિસ્તારથી વર્ણન આવે. આ ધવળના 31 ગ્રંથો છે આવા. જય ધવળ મહાધવળ, ધવળ જય ધવળ ને મહાધવળ. એ આખો કર્ણાનુયોગ નો વિષય આચાર્ય લીધો છે. મૂળ સૂત્ર કરતા તો પુષ્પનંતની છે, પણ ટીકાકાર આચાર્ય વિશેન સ્વામી આદિ ભિન્ન આચાર્ય છે. એના 31 ગ્રંથ થયા છે કર્ણાનુયોગના, અને સુધાશુદ્ધ પર્યાયના કારણ ને નિમિત્તોની અનેક પ્રકારે વિસ્તારથી વાતો કરી છે. એ બધું કહ્યું હોવા છતાં એની દ્રષ્ટિ ક્યારે કરાવી નથી. આ એક ધ્યાનમાં લેવા જેવી વાત છે કે આમે કહ્યું છે ને આમે કહ્યું છે ને એમ કોઈ છ પકડે કે અનેકાંત છે એટલે ગુણની પણ વાત કરી છે, પર્યાયની પણ વાત કરી છે, દ્રવ્યની પણ વાત કરી છે. જૈન દર્શન તો અનેકાંત છે ને, એ શ્રીમદજીએ ફેંસલો કરી નાખ્યો છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ અર્થે ઉપકારી છે, તે સિવાય અનેકાંત પણ ઉપકારી નથી.
બરોબર
એમ છે, તે સિવાય અનેકાંત પણ કરી નથી. અઉપકારી છે, ઉપકારી નથી પણ અઉપકારી છે. એ તો કહું છે પોતે કે શાસ્ત્ર જીવના હાથમાં જાય તો શસ્ત્ર સમાન થઈ પડે છે. જે શાસ્ત્ર એને જીવતો રાખે તે જ શાસ્ત્ર એને જેમ શસ્ત્ર એનો નાશ કરે છે એવું થઈ પડશે. ઘણી વાતો કરી છે. અધ્યાત્મ ગ્રંથો જ્ઞાની અનુભવી જીવોના આશરે વૈરાગ્યપૂર્વક શ્રવણ કરવા યોગ્ય છે. આવા શબ્દો વાપરે છે. અધ્યાત્મ શાસ્ત્રો જ્ઞાનીના સાનિધ્યમાં, જ્ઞાનીની નજર નીચે, જ્ઞાનીની આજ્ઞામાં રહીને એમને વારંવાર એ વિષયની અંદર સલાહ મેળવીને કે હું ક્યાંય બીજે રસ્તે તો નથી જતો ને, મારી ભૂલ તો નથી થતી ને, એ પ્રકારે એનું અધ્યયન કરવા યોગ્ય છે. નહીંતર જ્ઞાન માર્ગની શ્રેણી એવી છે કે સ્વચ્છંદની ઉત્પત્તિ થયા વિના રહે ને. હું જાણું છું ને હું સમજું છું એમ ક્ષયોક્ષમ વધે, શાસ્ત્રને સુસંગત ક્ષયોક્ષમ થાય ત્યારે એ પરિસ્થિતિ આવ્યા વિના રહે ને. શું કહે છે કે પણ દ્રવ્ય ને ગુણની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. એમ ગુણ ને દ્રવ્ય નું વર્ણન કર્યું છે, પણ દ્રવ્ય ને ગુણ બંનેની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે એવું એક પણ વચન અપવાદ ખાતર પણ નહીં મળે. અરે એવો વ્યવહાર પણ નહીં કરાય કે ગુણની દ્રષ્ટિ તે સમ્યક દર્શન, દ્રવ્ય ને ગુણની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. વ્યવહાર પણ ત્યાં કરવામાં આવતો કેમ કે એ નિશ્ચયનું પ્રકરણ છે. દ્રવ્યનો ગુણ છે એ નિશ્ચયનું પ્રકરણ છે. કેટલી કેટલી વાતો છે કે આમ જુઓ તો દેવ ગુરુ અને શાસ્ત્ર સુદેવ સુગુરુ વિતરાગ દેવ વિતરાગ ગુરુ વિતરાગ શાસ્ત્ર એની આસ્થા તો એને શ્રદ્ધાનો ઉપચાર કરશે. વ્યવહારના ઉપદેશમાં ત્યાં શ્રદ્ધાનો ઉપચાર આવશે. પણ ક્યારે એમ નહીં કહે કે દ્રવ અને ગુણ બે ની દ્રષ્ટિએ સમ્યક દર્શન છે એવું ક્યારે નહીં આવે. ત્યાં ઉપચાર આવશે વ્યવહારનું, જ્યાં પ્રકરણ ચાલશે ત્યારે. જે કોઈ જે વિતરાગી દેવગુરુ શાસ્ત્રને સ્વીકારે છે એ વ્યવહારે આસ્થા વાળો છે, શ્રદ્ધા વાળો છે એમ કહેવાશે. પણ દ્રવગુણનું પ્રકરણ ચાલશે ત્યાં એ વાતની બાંધ એટલી એટલી પણ છૂટછાટ નહીં આપે. ત્યાં ત્યાં થોડું કે છૂટ નહીં મૂકે, થોડુંક તો જીવતું મૂકો એમ કે છે. મારા કદાચ જરાક તો નમતું આપો સિદ્ધાંતમાં ક્યાંય બાંધ છોડનો સવાલ હતો એમ ક્યાંય તો પરમાર્થનો સિદ્ધાંત પ્રતિપાદિત કરવો છે. કહે છે કે દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે, પણ દ્રવ અને ગુણની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે, દ્રવ અને પર્યાયની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે, એમ ક્યાંય એક વાર પણ અપવાદપણે પણ કહેવામાં આવતો નથી. એ રીતે અહીંયા પ્રવચન સારની 80મી ગાથાનો પ્રસ્તુત વિષય છે કે ભલે તમે અરિયંતના દ્રવગુણ પર્યાયનું જ્ઞાન કરવાનું ઓળખાણના સ્ટેજે કહ્યું છે, તો પણ અનુભવ કરવાનું સ્ટેજ આવે છે ત્યાં અમે એમ કહીએ છીએ કે એ ગુણ પર્યાયને દ્રવમાં સંક્ષેપીને અલોપ કરી દે તો તને અભેદ દ્રવ્યનો અભેદ ભાવે અનુભવ થશે, નહીં તો અનુભવનો અવસર આવતો નથી. જ્ઞાનમાં મુખ્ય ગુણ થાય છે, દ્રષ્ટિ તો એકાંતે જ પડે છે. છતાં શરૂઆતમાં કરીને કે દર્શન ગુણનો એવો સ્વભાવ છે કે એ મિથ્યાપણે પરને વિષય કરે છે, પર તો સ્વપણે છે નહીં, ત્યારે પણ એમાં મુખ્ય ગુણ કર્યા વિના એની સાથે અભેદતા જ સાધે છે. જેમ કે શરીર તે હું થઈ પડ્યું છે મિથ્યા સર્જનમાં, તો કોઈ એમ નહીં કહે કે સોના બદલે 125 વર્ષે મારું આયુષ પૂરું થાય તો ભલે, શાશ્વત રહેવું છે એને, અને આકાશ પાતાળ એક કરીને એને રહેવું છે શરીરપણે અભેદપણે, તો એ એમાં ક્યાંય મુખ્ય ગુણ નથી, એકાંતે મુખ્યતા છે જેને વિષય કરે છે તેને. એવું જ એ ગુણ જયારે આ બાજુ સવળો થઈને પોતાના જ સ્વરૂપને વિશે અભેદતા સાધે છે, ત્યારે પણ એમાં મુખ્ય ગુણ કર્યા વિના મુખ્ય ગૌણ કર્યા વિના એ પડે છે. અને તેથી એમ લીધું છે કે જો શ્રદ્ધાનો આ પ્રકાર છે કે અભેદપણે જ પરિણમવું અને પરમાપણે અભેદપણે પણ પરિણમે છે, તો સ્વમાં તો ભેદપણે પરિણમવાનો એને પ્રશ્ન રહેતો નથી. તો જ્ઞાન એ શ્રદ્ધા ગુણને અનુકૂળ અનુરૂપ પરિણમે તે ઈષ્ટ છે કે તેનાથી વિરુદ્ધ પરિણમે તે ઈષ્ટ છે, એમ છે. ભલે જ્ઞાનનો વિષય ભેદો હોઈ શકે છે, જ્ઞાનના વિષયમાં ભેદો આવી શકે છે અને જ્ઞાનનો વિષય ભેદાત્મક હોઈ શકે છે, તો પણ જ્યાં શ્રદ્ધાના પરિણમને એને અનુકૂળ થવું છે અનુરૂપ થવું છે ત્યારે એ પણ ભેદપણે પરિણમતું નથી, એ જ્ઞાનમાંથી પણ ભેદો અલોપ થાય છે. કેમ ભેદો અલોપ થાય છે? કે જે વિષય છે શ્રદ્ધાનો જે વિષય છે તે અભેદ છે, તે જ જ્યારે જ્ઞાનનો વિષય થાય છે, જે વિષય શ્રદ્ધાનો થાય છે તે જ વિષય જ્યારે જ્ઞાનનો થાય છે ત્યારે પણ તે વિષય તો અભેદને અભેદ જ રહે છે, એમાં કાંઈ ભેદ આવતો નથી. એટલે જ્ઞાન પણ ત્યાં અભેદતા અભેદપણું ધારણ કરે છે અને એના એ વખતના ભેદોનું જ્ઞાન છે એ કેટલું કયા સ્થાનમાં જાય છે કેવી પરિસ્થિતિને પામે છે એમ જો વિચારવામાં આવે તો ગુરુદેવ શ્રી કહે છે કે એ જાણે અલોપ થઈ જાય છે.
બરોબર,
આચાર્યએ એ વાત કરી છે કે નય અને પ્રમાણના વિકલ્પો ક્યાં અસ્ત થઈ જાય છે અમને ખબર પડતી નથી. જ્યારે કોઈ ચીજ અલોપ થાય ત્યારે ખબર ન પડે કે આ કેવી રીતે ગેપ થઈ ગઈ, ગાયબ થઈ ગઈ એકદમ. પણ નય પ્રમાણના વિકલ્પો અને નય પ્રમાણના વિકલ્પોનો વિષય જે ભેદ છે એ અભેદ અનુભવમાં ક્યાં અલોપ થઈ જાય છે ક્યાં અસ્ત થઈ જાય છે અમને ખબર પડતી નથી, એમ લીધું છે. કેવી ભાષા ઉકસાવી છે કે અભેદનો અનુભવ એવો છે કે ભેદ ક્યાં ચાલ્યા ગયા, જે જ્ઞાનમાં દ્રવ્ય કર્યા એના ભેદો પણ થતા હતા, એ નય પ્રમાણ વાળું જ્ઞાન ક્યાં ચાલી ગયું અમને ખબર પડતી. ઉદયતી ન નયસ્વીતી અસ્તમેતી પ્રમાણમ એને કળશ. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની વિધિ શું છે, એની રીત શું છે, કે જે અનંતકાળમાં આ જીવે કર્યું નથી કઈ રીતે થાય છે, એ વિશે અહીંયા નિરૂપિત કરેલો છે.
બરોબર.
135-136 પહેલા દ્રવગુણ પર્યાયને જાણે, પહેલા એટલે ઓળખવાના કાળમાં, ઓળખાણ વિના ભેદ અનુભવ થશે એવું તો ક્યારે કોઈ જ્ઞાનીએ સ્થાપ્યું નથી. એટલે પહેલા દ્રવગુણ પર્યાયને જાણે, પછી એનો છળ એમ ન પકડાય કે પણ પહેલા તો જાણવું ને, પહેલા તો જાણવું ને ભેદથી, પણ તારું પહેલા ક્યાં સુધી હવે કેટલા વર્ષ ત્યાં સંગડ જતા ક્યાં સુધી પહેલા પહેલા રાખવું છે એ પ્રશ્ન છે. પહેલા એટલે કોઈ જીવ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ આ વિષયમાં પ્રવેશ કરવા માગે છે ત્યારે ઓળખાણના સ્ટેજમાં આવે છે, ત્યારે દ્રવગુણ પર્યાયને જાણે, ત્યારે એને પહેલા એટલે શરૂઆતમાં ભેદ આદિના વિકલ્પો હોય છે. ભેદના અને દ્રવગુણ પર્યાયના જાણવાના કાળમાં સાથે સાથે એમ એ જાણે છે કે અહીંયા મારે અટકવાનું નથી, આમ સાથે સાથે જાણે છે. એટલે ભેદના પ્રકરણમાં એની રુચિ ત્યારે જ એ વિકાસ કરતો નથી, રુચિનો વિકાસ નથી કરતો, ભેદની રુચિ છે. એ ભેદના કાળમાં પણ ભેદની રુચિ તો તોડતો ચાલે છે, તે જી ભેદમાંથી છૂટીને અભેદમાં આવે છે. નહીતર વળી એમ દલીલ કરે ભેદની રુચિ વશા બધી દલીલ થયો, દોષનો પક્ષ તો દોષની રુચિ વશ થાય છે, એમ અહીંયા પણ એને એ રુચિ છે. એટલે એમ કે જ્યાં સુધી પણ અમને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી અમારું શરૂઆત ગણાય, શરૂઆત ગણાય એટલે પહેલા ગણાય ને, ત્યાં સુધી અમે શરૂઆતમાં ને પહેલા તો દ્રવગુણ પર્યાયના ભેદમાં જ રહીએ ને. કહે છે કે એ રીતે પણ રુચિ વધારવા માટે એવું બાણું પકડવા યોગ્ય નથી. પાત્રતા વાળો જીવ તો ભેદના સમજણના કાળમાં પણ ભેદની રુચિ તો તોડવાની પ્રક્રિયા અંદરમાં કરે છે, ભેદની રુચિ વધારતો નથી. કહે છે કે ભેદ આદિના વિકલ્પો હોય છે, હોય છે એ ભાષા જ એના ભાવને હળવો કરે છે. તો હોય એ વખતે એથી શું, પણ એથી કઈ પકડવાનો વિષય થોડો છે એમ, પણ પછી પણ કરીને જ ગૌણ કરી નાખ્યું આખું. પણ પછી પર્યાયને સંક્ષેપી નાખે છે અને ગુણ ગુણીના ભેદને પણ ટૂંકા કરી નાખે. આ સ્પષ્ટ વાત છે. એ પર્યાયને સંક્ષેપી નાખે છે લક્ષમાંથી, હું લક્ષમાંથી પર્યાયને ગૌણ કરી નાખે છે અને ગુણ ગુણીના ભેદને પણ ટૂંકા કરી નાખે છે, એટલે ગૌણ કરી નાખે છે કે એ માત્ર જાણવાનો વિષય છે પણ એની ઉપાદેયતા કરવાનો એ વિષય નથી. આમ એની ગૌણતા આવે છે. જો ઠીક સમજણ કરે તો સમજણમાં પણ આ જ પ્રકાર છે કે આ દ્રવગુણ પર્યાયના ભેદનો વિષય માત્ર જાણપણું કરવાનો છે પણ ઉપાદેયતા કરવાનો નથી, તો એને એ જાણવાના કાળમાં એની મુખ્યતા આવતી નથી. નહીતર શાસ્ત્રોનું અધ્યયન કરનાર જીવને અભેદની અંદરમાં મુખ્યતા ન થાય, એટલે કે એ પદ્ધતિને એ વિધિને એ લાઈન હાથમાં ન આવે ત્યારે એ જીવ શું કરે? કે શાસ્ત્રની અંદર કહેલી અનેક ભેદે જે વસ્તુ વ્યવસ્થા છે એને વારંવાર થાપે, વસ્તુનું સ્વરૂપ આમ છે, વસ્તુનું સ્વરૂપ આમ છે, વસ્તુનું સ્વરૂપ આમ છે. જો શાસ્ત્રોના આચાર્યો વસ્તુના સ્વરૂપને આમ કહે છે, પણ એ વસ્તુના સ્વરૂપને આમ કહે છે એટલી જ વાત નથી, એનાથી આગળ એક પરમાર્થ પણ છે. એની અંદર જે મર્મ છે અથવા વસ્તુના સ્વરૂપના જ્ઞાન અનુસાર હે ઉપાદેયતા આવવી જોઈએ. નિયમસારનો જે બીજો અધિકાર શરૂ કર્યો શુદ્ધભાવ અધિકારમાં, એ ત્યાં આચાર્ય મહારાજે હે ઉપાદેયના દ્રષ્ટિકોણને મુખ્ય કરીને અધિકારને થાય પસંદ કર્યું. અને પહેલી જ ગાથામાં એ વાત લીધી કે નવ તત્વ છે એ ઉપાદેય નથી. નવ તત્વ તો પણ હવે આગમ અધ્યાત્મ બે એમાં આવે. નવ તત્વમાં તો આગમ અધ્યાત્મ બે આવે, પણ એ નવ ભેદો છે એ અધ્યાત્મને ઉપજવા દેતા નથી. અને અધ્યાત્મ તો એક અભેદ પરમાત્મ તત્વનામાં અભેદતા સાધતા જ ઉત્પન્ન થાય છે, એવી પરિસ્થિતિ જોઈને નવના ભેદનો ત્યાં નિષેધ છે. ત્યાં નવના નવ ભેદે ઉપયોગ વર્તે ત્યાં સુધી સ્વવિકલ્પ રાગની દશા રહે, અને એ રાગને ટાળવો છે વિતરાગ માર્ગને માર્ગમાં, એ પરિસ્થિતિમાં એ રીતને વિધિમાં ખેંચી જવા માટે ઉપાદેય પદ્ધતિ શું છે અને હે પણ શું છે અને હે હે ઉપાદેયની હદ ક્યાં સુધી છે, કે ચાર ભાવાંતરો રૂપ જે પર્યાયો છે એ પણ ઉપાદેય નથી, ક્યાં સુધી લઈ લીધી. કહે છે કે એને ટૂંકા કરી નાખે છે. પહેલા યથાર્થપણે જે કોઈ આ કાર્યનો પ્રારંભ કરે છે ત્યારે દ્રવગુણ પર્યાયને પહેલા જાણે એમ લીધું છે. યથાર્થપણે જ્યારે આ કાર્યમાં કોઈ પ્રવેશ કરે છે ત્યારે દ્રવગુણ પર્યાયને પહેલા જાણે, પછી એ પર્યાયને સંક્ષેપી નાખે છે અને ગુણગુણીના ભેદને પણ ટૂંકા કરી નાખે. આ એની રીત પકડે છે. પણ એ દ્રવગુણ પર્યાય અને અનેક જાતના ભેદોના વિષયમાં રોકાતો નથી, અટવાતો નથી, અને વિકલ્પને વધારતો નથી, વિકલ્પને વધારે એવી રીતને પકડતો નથી. અહીં સુધી પછી એનો અર્થ કરે
ભગવાન.